వెనకాల కరకుల కైరవ బనచందు. రఘువం సూర్యవంశ్ని అందరు పుష్పోనె ఖిలవునారా చంద్ర సమాన్ ఉపవన్ హోయ్ పుష్పను એને જોવું ગમે એમાં ફરવું ગમે તો એવા ભગવાન કે જેમના દર્શન કરવા ગમે, જેમનું સાનિધ્ય પણ પ્રિય લાગે, તો ભરતજીને માટે ભગવાન રઘુકુલ ચંદ્ર છે અને રઘુવંશના આ કોમળ ભક્તો જે છે, જેની ભક્તિ કોમળ છે, એ ભક્તિના કુમુદોને એના પોયણાને વિકસાવવા વાળા છે. અહીંયા સૂર્યવંશને પણ દિનકર કહી અને ભગવાનને ચંદ્ર કયા છે. સૌની ભક્તિને પોષવા વાળા છે, સૌની શ્રદ્ધાને ભગવાન ખીલવવા વાળા છે. ભરતજીને પણ એટલી શ્રદ્ધા છે કે પ્રભુ મારી ભક્તિનો, મારા પ્રેમનો સ્વીકાર કરશે જ, એટલો બધો દ્રઢ ભરોસો લઈને ચિત્રકૂટમાં આવ્યા છે. વિનય જે કઈ હોય, વિવેક, એ બધું જ ભગવાનની આગળ અર્પણ કરીને પોતે પણ સમર્પિત થયા છે. ભગવાન રીઝે કેવી રીતે, માત્ર એ જ ઉપાય છે. પણ ભગવાનને રીઝવવા માટે ભરતજીના મનમાં એક પણ ઉપાય સૂજતો નથી. કેવી રીતે આવડા મોટા ભગવાનને રીઝવવા કઈ સહેલા છે? ઘરમાં એક નાનું બાળક આડે થાય એને રીઝવી જોજો, કેટલું હઠે ભરાય છે. તો એક બાળકને નથી રીઝવી શકતા, મનાવી શકતા, તો ભગવાનને ક્યાંથી મનાવી શકાય? પણ છતાંય ભરતજી પ્રયત્ન કરે છે કે સમગ્ર અયોધ્યા આપના ચરણોમાં સમર્પિત છે, ભલે માતા પિતાએ મને આપ્યું હોય, પણ મને મળેલું છે ને, માતા પિતાએ મને આપ્યું છે, એટલે મારો પોતાનો અધિકાર છે, મારે આપને આપવાનું છે. પછી મારે જેને આપવું એને આપી શકું, પોતાની મિલકત પોતાની માલિકી થઈ ગઈ. એટલે ભરતજી પણ એ કહેવા માંગે છે, પ્રભુ આ બધું જ આપના ચરણોમાં સમર્પિત કરી દઉં છું, જે મને મળ્યું છે. એટલે આટલો ત્યાગ, આટલો ભાવ, અને એ ભક્તિના ત્યાગ, પ્રેમ ને વૈરાગની અંદર ભગવાન પણ ભરતજીને ખૂબ જ પોષી રહ્યા છે. જેમ ચંદ્ર ઉગે અને પૂર્ણા પોષાય, સૂર્ય ઉગે અને કમળ પોષાય, એમ ભગવાનના શ્રીમુખની વાણીથી ભરતજીની ભક્તિ, એમની શ્રદ્ધા પોષાઈ રહી છે, પ્રબળતર બની રહી છે. અને એને માટે કે છે કે ભગવાન સ્વયં બોલે ઉચિત વચન રઘુનંદ. રઘુવંશના એવા પ્રહરી રઘુનંદ કહ્યું, એ બધાની અંદર પોતે ઉચિત વચન જે સમયે બોલી શકાય એ પ્રમાણે એમણે કહ્યું છે. અને કહ્યું, તાત જાય જીય કરવ ગલાની, કે ભાઈ આમ આટલો બધો ખેદ, આટલી બધી વ્યર્થ વેદના શા માટે કરો છો? તમે પોતાના હૃદયની અંદર આ વ્યર્થ ગલાની કરો છો, કાઢી નાખો. કેમ આ બધું જ ઈશ્વરને આધીન છે. માણસ ગમે એટલો સમર્થ હોય, પણ ઈશ્વરની આધીન જે સત્તા છે એની આગળ કોઈનું કશું જ ચાલી શકતું નથી. મોટા સમ્રાટો, મોટા માનધતાઓ પણ ભલે ગમે એટલું એકત્રિત કર્યું હશે, ગમે એવી હાક ધાક હશે, તો પણ ઈશ્વરની ગતિને આધીન થઈને એને બિચારા બાપડા એકલા બનીને જવું પડે. એટલે સમસ્ત જગતની ગતિ ઈશ્વરને આધીન છે. માણસ ભલે ગમે એટલું ગુમાન કરતો હોય, અહંકાર હું કરું છું, મારે લીધે થયું છે, નોકરી હું કરું છું, ઘરના બધાને હું પોસું છું, પણ ભગવાન પોતે કહે છે કે ભરતજી તમારા હાથમાં કશું જ નથી, તમે તો ફક્ત નિમિત્ત છો. પણ મનમાં જરાય ગ્લાની ન કરશો, જે કઈ થઈ રહ્યું છે એ બધું જ ઈશ્વરને આધીન છે. માણસ કશું જ કરી શકતો નથી, એક તખલું પણ ઉપાડી કે હલાવી શકતો નથી. ભગવાન એ સમર્થ છે. કેન ઉપનિષદ ની અંદર એક સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું છે. દેવો અને દાનવોના સંગ્રામ પછીથી દેવોનો વિજય થયો એટલે બધાને અહંકાર આવી ગયો, અભિમાન થયું, આપણે જીત્યા છે, મારો અમારો વિજય થયો છે. વિજયની સભામાં બેઠેલા હતા અને બધાએ આ રીતે વાતો ચર્ચા કરતા હતા. એટલામાં અંતરિક્ષમાંથી એક યક્ષ આવીને પ્રગટ થાય છે ત્યાં આગાડી. એટલે ઇન્દ્રએ જોયું કે જુઓ તો ખરા આ કોણ છે. તો પેલો પવનને મોકલ્યો કે જા જઈ કોણ છે એનો પરિચય લઈ આવો. ગયો પવન ત્યાં, વાયુદેવ ગયા ને પૂછ્યું, સામેથી અક્ષે પૂછ્યું તું કોણ છું? તો કે હું વાયુ પવન છું. તો તારી શક્તિ કેટલી? કે આખું આખું આ સૃષ્ટિ એને પલવારમાં ઉડાડીને અતિ નતી કરી નાખું. એમ ભગવાને એક તખલું મૂક્યું, યક્ષે એક તખલું મૂક્યું, લે અને ઉડાડ જોઈ. ખંદુ હશે અહંકારથી કે અમે આટલો મોટો વિજય મેળવ્યો છે, હું પવન છું, આ તખલું મારે શી વસાતમાં હતું. એટલે મશ્કરીની માફક એને હુંકાર કર્યો એ તખલાને ઉડાડવા માટે. હાલ્યું નહીં, ફરી વધારે પ્રયત્ન કર્યો, ખસ્યું નહીં ત્યાંથી. પૂરેપૂરી શક્તિ લગાવી દીધી તો પણ તખલું ત્યાંથી હાલ્યું નહીં. વાયુદેવ ચૂપ થઈ યક્ષને પ્રણામ કરી અને ચાલ્યો ગયો. ઇન્દ્રએ પૂછ્યું શું? તો કે છે કઈ નહીં પ્રભુ, પ્રણામ કરીને ચાલ્યો આવ્યો. અગ્નિને મોકલ્યો, અગ્નિ જાઓ જોઈ. અગ્નિ પ્રશ્ન કરી શકે એવી સ્થિતિ જ નહોતી, યક્ષનું તેજ એટલું બધું હતું. યક્ષે પૂછ્યું તું કોણ છું? કે હું અગ્નિ છું. તારી શક્તિ કે આ સમગ્ર સૃષ્ટિનું જે કઈ છે ને પાળી ખાક કરીને ખાઈ જવાની મારામાં તાકાત છે. એમ અગ્નિને પણ એ પ્રમાણે કહ્યું કે આ તખલાને બાળી મૂકને. એને ચાર પાંચ પ્રયત્ન કર્યા, ન બળ્યું, ન બળ્યું. શરમાઈને ઝાંખો પડીને યક્ષને વંદન કરીને ચાલ્યો ગયો. અહંકાર તોડી નાખે છે, ક્યાં તો માણસને તોડી નાખે. ઇન્દ્રએ જોયું કે કોઈ નથી, આ બે જણા કેમ પાછા આવ્યા, પોતે જાતે ઉભા થયા. લાવ હું જઈને ઇન્દ્રની, અરે યક્ષનો પરિચય લઈ લઉં. ઇન્દ્ર જાતે ઉઠે છે. એટલે જે વધારે અહંકારી ને પાપી છે ને, એટલે યક્ષ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. વધારે અહંકારી માણસ બહુ પાપી. પછી અંતરિક્ષમાંથી વાણી થઈ કે હું પોતે છું, એટલે બધા દેવો શરમાયા ને પગે લાગ્યા. તો કે છે પ્રભુ મને કેમ દર્શન ના આપ્યા યક્ષ ના રૂપે? તો કે તારામાં અહંકાર નું પાપ ખૂબ હતું એટલે. ઇન્દ્ર ને કહી દીધું. બધા દેવોને સમજ પડી કે અરે આ તો આપણે વ્યર્થ અહંકાર કરીએ છીએ આ વિજયનો. પણ કે છે એ વિજય અપાવનાર તો એ પરમાત્માની શક્તિ જે યક્ષ રૂપે આવીને ઉભી થઈ છે. આ ઉપનિષદ ની વાત છે. એટલે અહંકાર માણસના જીવનની અંદર કશું જ કરી શકતો નથી. અહંકાર માણસના અસ્તિત્વને એના એના પરિચયને પણ ખતમ કરી નાખે છે. તો અહીંયા ઈશ અધીન જીવ ગતિ જાણી. કોઈ પણ માણસ પોતાના પરાક્રમનો અહંકાર કરવા જાય ને તો સમજી રાખવાનું કે એ અત્યંત પાપી છે. અને એ અહંકાર કોઈનો ચાલતો જ નથી હોતો. બધું જ ઈશ્વર આધીન હોય છે. આ જીવની ગતિ પણ ઈશ્વરને આધીન છે.